एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां आ ऑडियो सारांश एकत्र एआईनी मदतथी तैयार करवामां आव्यो छे।
नमस्कार અને ગ્રંથસારમાં આપનું ફરી સ્વાગત છે। આજે આપણે એક એવી દુનિયામાં ડૂબકી મારવાના છીએ જે થોડી ધૂંધળી છે, થોડી મૂંઝવણભરી છે, પણ અત્યંત પ્રભાવશાળી છે।
હા, આપણે વાત કરી રહ્યા છીએ ફ્રાન્સ કાફકાની છેલ્લી અને અધૂરી રહી ગયેલી નવલકથા ધ કેસલ, એટલે કે કિલ્લો વિશે।
બરાબર, કાફકા નામ જ કાફી છે। કાફકાએસ્ક શબ્દ આપણે ઘણીવાર વાપરીએ છીએ, નહીં કોઈ અતાર્કિક જટિલ એવી સિસ્ટમ માટે જ્યાં માણસ બિચારો લાચાર બની જાય।
બિલકુલ, અને આ નવલકથા તો જાણે એનો સાર છે। અમલદારશાહીની ભૂલભુલામણી, અસ્તિત્વની ચિંતા અને પેલી અર્થની સતત શોધ
જે ક્યારે પૂરી થતી નથી લાગતી। તો ચાલો આજે આ જટિલ પણ રસપ્રદ દુનિયાને સમજવાનો પ્રયત્ન કરીએ। આ અધૂરી કૃતિમાં એવું તો શું છે જે આપણને આજે પણ પકડી રાખે છે?
શરૂઆત કાફકાના પોતાના જીવનથી કરીએ તો થોડો સંદર્ભ જરૂરી છે મને લાગે છે।
હા, જરૂર। પ્રાગના જર્મન ભાષી યહૂદી, એટલે એ સમયે ઓસ્ટ્રો હંગેરિયન સામ્રાજ્યમાં એ પોતે જ એક રીતે બહારના ગણાય નહીં।
ચોક્કસ, અને એ અલગતાની ભાવના, પિતા સાથેનો પેલો જટિલ સંબંધ, પછી પેલી વીમા કંપનીની કંટાળાજનક નોકરી, આ બધું જ એમની લખાવટમાં ઉતર્યું છે।
એટલે જ એમની કૃતિઓમાં પેલી અલગતા, અપરાધભાવ અને કોઈ અદ્રશ્ય સત્તા સામેની લાચારી વારે વારે દેખાય છે।
અને ધ કેસલ, જે લગભગ 1922માં લખાઈ જ્યારે તેઓ ક્ષયરોગ સામે લડી રહ્યા હતા, તેમાં આ બધી થીમ્સ જાણે ચરમસીમાએ પહોંચે છે।
ધ ટ્રાયલ કરતા આ અલગ કઈ રીતે છે? ધ ટ્રાયલમાં પેલો અપરાધભાવ મુખ્ય હતો।
હા, જ્યારે અહીં ધ કેસલમાં ભાર ઓળખ, સ્વીકૃતિ અને પોતાનો હેતુ શોધવા પર વધુ છે, એક અગમ્ય સત્તા સામે પોતાનું સ્થાન પામવાની મથામણ।
અને પેલી વાત કે કાફકા તો આને પ્રકાશિત જ નહોતા કરવા માંગતા, એમના મિત્ર મેક્સ બ્રોડે એમના મૃત્યુ પછી આ કામ કર્યું।
હા, 1926માં, અને કદાચ આ અધૂરા પછ એની એક અલગ તાકાત બની ગઈ, એક રહસ્ય।
ચાલો તો હવે વાર્તામાં જઈએ। કલ્પના કરો, કડકડતી ઠંડી છે, શિયાળાની રાત, બધે બરફ,
અને કે નામનો એક માણસ ગામમાં આવે છે, અજાણ્યો।
પોતાને શું કહે છે? લેન્ડ સર્વેયર, જમીન માપણી કરનાર।
અને ગામની ઉપર પેલી ટેકરી પર ધુમ્મસમાં વીંટળાયેલો કિલ્લો દેખાય ખરો, પણ પહોંચવું અશક્ય લાગે।
એકદમ, કે દાવો કરે છે કે એને કિલ્લાના અધિકારીઓ જ બોલાવ્યો છે, અહીં કામ છે એનું।
પણ કોઈ માને છે એની વાત?
ના રે, શરૂઆતથી જ શંકા। ગામ લોકો વિચિત્ર નજરે જુએ છે, જાણે કોઈ બહારનો ઘૂસી આવ્યો હોય।
અને કિલ્લા સાથે સંપર્ક કરવાનો પ્રયાસ ટેલિફોન પર?
એ તો હજી વધુ ગુંજવાડા ભર્યું। ક્યારેક કે હા, સર્વેરની જરૂર છે, બીજી જ પળે કોણ સર્વેર, કોઈને નથી બોલાવ્યા।
ઓહ, એટલે શરૂઆતથી જ સ્પષ્ટ થઈ જાય છે કે આ કોઈ સીધી સાદી નોકરીની વાત નથી।
બિલકુલ, આ તો પોતાની ઓળખ સાબિત કરવાની લડાઈ છે, એક એવી સિસ્ટમ સામે જે તર્કથી ચાલતી જ નથી લાગતી।
અને એમાંય પહેલા બે મદદનીશો મળે છે ને, આર્થર અને જેરેમિયા।
હા હા, કહેવા માટે તો કિલ્લાએ મોકલ્યા છે, પણ એમનું વર્તન એકદમ બાલિશ, અણઘડ।
મદદ કરવાને બદલે ઉપાધિ વધારે એવા, કદાચ જાસૂસી કરતા હોય એવું પણ લાગે,
જાણે એ અતાર્કિક સિસ્ટમનું જીવતું જાગતું ઉદાહરણ।
અહીંથી જ પેલો કેન્દ્રીય સંઘર્ષ ઘેરો બને છે, નહીં?
હા, કે માટે હવે આ ફક્ત નોકરીનો સવાલ નથી, એ કિલ્લા પાસેથી, પેલી અગમ્ય સત્તા પાસેથી માન્યતા માંગે છે, પોતાની ઓળખની સ્વીકૃતિ,
એના અસ્તિત્વનો સવાલ બની જાય છે।
બરાબર, અને કિલ્લો એ શું છે? ખાલી ઇમારત કે પછી
કદાચ ઈશ્વર કે રાજ્ય કે પછી આપણી અંદરની કોઈ અધૂરી ઈચ્છા? કાફકા ક્યારેય કહેતા નથી।
એ જ તો, એ અદૃશ્ય રહીને બધું ચલાવે છે, અને કે એની સામે ટકી રહેવા મથે છે, પોતાનું સ્થાન શોધવા।
આ મથામણમાં એક આશા જેવું કંઈક દેખાય છે।
હા, શરૂઆતમાં ફ્રીડા નામની એક યુવતી ગામની સરાઈમાં કામ કરે છે, હેરેનહોફ ઇનમાં,
અને એવું કહેવાય છે કે એ કિલ્લાના કોઈ મોટા અધિકારી ક્લામ એની પ્રેમિકા છે। ક્લામ પોતે પણ એક રહસ્ય જ છે।
બરાબર, એટલે કે શું કરે છે એ ફટાફટ ફ્રિડા સાથે સંબંધ જોડી દે છે.
શું લાગે છે, પ્રેમ હતો કે પછી ખાલી સ્વાર્થ, કિલ્લા સુધી પહોંચવાનો રસ્તો?
કેવો મુશ્કેલ છે. કાફકાની દુનિયામાં સંબંધો પણ એટલે બહુ સ્પષ્ટ નથી હોતા. કેનું વર્તન ઘણીવાર ચાલાકીભર્યું લાગે છે, અને ફ્રિડા એ તો બધું છોડીને કે સાથે આવી જાય છે. કદાચ એ કેના આત્મવિશ્વાસથી કે બહારના હોવાથી આકર્ષાઈ હશે.
કદાચ શરૂઆતમાં ફ્રિડા જાણે સામાન્ય જીવનની એક આશા જેવી લાગે છે, પ્રેમ, ઘર, પણ કેની પેલી ધૂન કિલ્લા સુધી પહોંચવાની,
એ સંબંધ પર ભારે પડે છે.
હા,
માનવીય સંબંધો પણ પેલી સિસ્ટમ સામે ટકવા માટેના સાધન બની જાય છે, એ બહુ કરુણ છે.
અને બીજી તરફ પેલા અધિકારીઓ, ક્લેમ જેવા, જેમના વિશે ફક્ત વાતો જ સંભળાય છે.
ક્લેમ તો જાણે દંતકથા જેવો, કોઈ એને મળ્યું નથી કે પણ ક્યારે મળી શકતો નથી. દૂરથી કદાચ એક ઝલક, બસ.
એ જ અગમ્ય સત્તા, મૌન, મનસ્વી, કોઈ જવાબ નહીં, કોઈ સ્પષ્ટતા નહીં.
અને બાકીના અધિકારીઓ એ પણ એવા જ, ચહેરા વગરના, કાગળો પાછળ છુપાયેલા, જેમનું કામ જાણે ખાલી મૂંઝવણ ઊભી કરવાનું જ હોય.
એમની શક્તિ જ એમની અદૃશ્યતામાં છે.
આખી આ અમલદારશાહીની જાળ સમજવા માટે પેલી બર્નાબાસ પરિવારની વાર્તા બહુ મહત્વની છે ને?
હા, એ ઉપકથા જાણે કેની સ્થિતિનું જ પ્રતિબિંબ પાડે છે.
શું છે એ વાર્તા?
બહુ જ બહુ દુઃખદ છે. બર્નાબાસની બહેન ઓલ્ગા એ કેને કહે છે, બર્નાબાસ પોતે કિલ્લા માટે અનૌપચારિક રીતે સંદેશા લાવવા લઈ જવાનું કામ કરે છે. વર્ષો પહેલા એમની બીજી બહેન અમાલિયા, એને કિલ્લાના એક અધિકારી સોર્તીની તરફથી એક બહુ જ ખરાબ, અપમાનજનક પ્રસ્તાવ મળેલો.
ઓહ,
અમાલિયાએ શું કર્યું? પોતાના સ્વમાન ખાતર એણે એ પત્ર ફાડી નાખ્યો, ના પાડી દીધી.
હિંમતનું કામ કહેવાય.
પણ એનું પરિણામ ભયાનક. આખા પરિવારનો કોઈ સત્તાવાર આદેશ વગર પણ ગામ લોકો અને કિલ્લા દ્વારા સંપૂર્ણ બહિષ્કાર કરી દેવાયો, સામાજિક, આર્થિક, બધી રીતે.
બાપરે, ફક્ત એક નૈતિક વિરોધની આટલી મોટી સજા?
હા, એ લોકો જાણે અછૂત બની ગયા. આ વાર્તા ઘણું બધું કહી જાય છે, સત્તા કેટલી મનસ્વી હોઈ શકે
અને સ્વમાન જાળવવાની કિંમત કેટલી ચૂકવવી પડે.
અને ગામ લોકોનું વર્તન પણ જુઓ, કોઈના કહ્યા વગર, ખાલી ડરથી સિસ્ટમ સાથે ભળી જવા માટે એ લોકો પણ બહિષ્કારમાં જોડાઈ જાય છે.
સાચી વાત, સામૂહિક ડર અને અનુકૂલન. કે આ વાર્તા સાંભળે છે, સહાનુભૂતિ દર્શાવે છે, પણ મનમાં કદાચ એ પણ શોધતો હશે કે આમાંથી સિસ્ટમની કોઈ નબળાઈ મળી જાય.
પણ એના પોતાના પ્રયત્નોનું શું થાય છે? પેલો કિલ્લા સુધી પહોંચવાનો પ્રયાસ
નિષ્ફળ, બરફ, રસ્તા, બધું જાણે એને ભટકાવે છે, ક્યારેય પહોંચી જ નથી શકતો.
અને પેલી નોકરીનું, સર્વેયર તરીકેની,
ગામનો અધિક્ષક મળે છે ને અને કહે છે કે આખી વાત એક ભૂલ હતી, સર્વેયરની જરૂર જ નહોતી.
તો પછી
કેને પાછા જવાનું કહે છે?
ના, જાણે દયા કરીને એને એકદમ નીચલા દરજ્જાની નોકરી આપે છે, શાળાના ચોકીદારની.
શું, લેન્ડ સર્વેયરમાંથી શાળાનો ચોકીદાર?
હા, અને કે એ સ્વીકારી પણ લે છે, કદાચ કારણ કે બીજો કોઈ રસ્તો નથી, અથવા એમ લાગે છે કે ગામમાં રહીશ તો કિલ્લાની નજીક રહીશ.
પણ આ તો એને એના લક્ષ્યથી વધુ દૂર લઈ જાય છે.
બરાબર. હવે એ, ફ્રિડા અને પેલા બે મદદનીશો શાળાના એક નાના ગંદા રૂમમાં રહે છે. કેવી હાલત!
અહીં એની હતાશા વધતી જશે, ચોક્કસ. અને ફ્રિડા સાથેનો સંબંધ એ પણ બગડતો જાય છે. કેનું ધ્યાન તો ખાલી કિલ્લા પર છે.
ક્લામને મળવાના પ્રયાસો
એ બધા નિષ્ફળ. કલાકો સુધી ઠંડીમાં રાહ જોવાની, અપમાન સહેન કરવાનું, સચિવો સાથે અર્થહીન વાતો કરવાની, જાણે એક જ વર્તુળમાં ફર્યા કરતો હોય.
કોઈ પ્રગતિ નહીં, ખાલી થાક.
અને આખરે ફ્રિડા પણ એને છોડી દે છે.
ઓ, કોની પાસે જાય છે?
પેલા મદદનીશ જેરેમિયા પાસે. કે માટે આ મોટો ફટકો હતો. ફ્રિડા જાણે કિલ્લા સાથેની છેલ્લી કડી હતી.
હવે તો એ સાવ એકલો પડી ગયો અને વધુ દિશાહીન.
હા, ગામના તાણાવાણામાં ગૂંચવાતો જાય છે, પણ પેલો મૂળ હેતુ, કિલ્લાની સ્વીકૃતિ, એ વધુ ને વધુ દૂર જતો લાગે છે.
પેલી સરાયની માલકીન ગાર્ડિના એની સાથે પણ વાત કરે છે ને?
હા, લાંબી વાતચીત થાય છે. ગાર્ડિના એને ચેતવે છે, ગામના નિયમો સમજાવે છે, પણ કે પર કોઈ અસર થતી નથી લાગતી. એ હજુ મથ્યા કરે છે.
અને પછી અંત કેવી રીતે આવે છે?
અંત આવતો જ નથી. નવલકથા અધૂરી છે, વાક્યની વચ્ચે જ અટકી જાય છે.
ખરેખર કોઈ સમાપન નહીં,
કંઈ જ નહીં. એ પોતે જ કેટલું કાફકાએસ્ક છે. જો કે મેક્સ બ્રોડેએ કહેલું કે કાફકાએ એક અંત વિચાર્યો હતો.
શું હતો એ?
કે લડતા લડતા થાકીને મૃત્યુ પામે, અને જે ક્ષણે એ મરે એ જ ક્ષણે કિલ્લાથી સંદેશો આવે કે હા, તમને ગામમાં રહેવાની અને કામ કરવાની પરવાનગી છે.
બાપરે, આ તો ક્રૂર મજાક કહેવાય. છેલ્લી ઘડીએ જ્યારે કોઈ અર્થ જ ન રહે.
બરાબર, એ જ કાફકાની દુનિયાનો વ્યંગ.
આ અધુરપ એ વાચકને પણ કેની જેમ જ અધવચ્ચે છોડી દે છે. પણ કદાચ એ જ એની શક્તિ છે. એ જવાબો નથી આપતી, પણ પ્રશ્નો પૂછવા મજબૂર કરે છે.
હા, જેમ કે આ આખી નવલકથામાંથી કયા મુખ્ય વિચારો આપણને મળે છે? મને લાગે છે પેલી અમલદારશાહીની વાહિયાતતા અને એનાથી આવતી એકલતા.
ચોક્કસ. કિલ્લો અને એની સિસ્ટમ એ કોઈ વ્યક્તિની દુષ્ટતા નથી, પણ એક આંધળી તર્ક વગરની વ્યવસ્થા છે જે માણસને પીસી નાખે છે, કે એની સામે લડીને વધુ એકલો થતો જાય છે.
બીજું, પેલી અર્થ અને સ્વીકૃતિની શોધ, શું એ નિરર્થક છે?
કાફકાની દુનિયામાં તો એવું જ લાગે છે કે જે માન્યતા કિલ્લા પાસે માંગે છે એ કદાચ જીવનમાં અર્થ શોધવા જેવું જ છે. પણ પેલી ઉચ્ચ સત્તા, કિલ્લો તો ચૂપ છે, ઉદાસીન છે.
એટલે આ શોધ થકવી દેનારી બની રહે છે.
હું અને સત્તાનું સ્વરૂપ કેવું બતાવ્યું છે એ દેખીતી નથી, પણ એનો ડર બધે છે.
એની શક્તિ જ એની અસ્પષ્ટતામાં છે.
અમાલિયાની વાર્તા એ જ બતાવે છે, એક નાનકડો નૈતિક વિરોધ પણ સહન નથી થતો.
અને વાસ્તવિકતા, એ પણ જાણે ધુમ્મસ જેવી, શું સાચું શું ખોટું કશી ખબર ન પડે, કે પોતે પણ મૂંઝાયેલો રહે છે.
આ બધું વાચક સુધી પહોંચાડવા કાફકા કઈ શૈલી વાપરે છે? પેલો ત્રીજો પુરુષ મર્યાદિત દૃષ્ટિકોણ નહીં.
હા હા, આપણે બધું કેની આંખે જ જોઈએ છે, એટલે આપણને પણ એ જ મૂંઝવણ, એ જ બંધિયારપણું અનુભવાય. આપણે પણ એ ભૂલભૂલામણીમાં ખોવાઈ જઈએ.
અને ભાષા કેવી, એકદમ સચોટ, લાગણી વગરની, પણ વર્ણન કરે અતાર્કિક ઘટનાઓનું.
એ વિરોધાભાસ જ કાફકાએસ્ક અસર ઊભી કરે છે, જાણે કોઈ ડરાવણું સપનું શાંતિથી કહેવાતું હોય.
પ્રતીકો પણ બહુ શક્તિશાળી છે. કિલ્લો પોતે, ગામ, પેલો બરફ. હા, કિલ્લો એટલે સત્તા, ઈશ્વર, ધ્યેય, કંઈ પણ હોઈ શકે. ગામ એટલે સમાજ, એનું ડર એની જડતા, અને બરફ એટલે એકલતા, ઠંડક, મુશ્કેલીઓ.
આ બધું મળીને વાચક પર શું અસર છોડે છે? મને તો ઘણીવાર હતાશા જેવું લાગે છે.
હા, હતાશા, ચિંતા, લાચારી, પણ સાથે સાથે વિચારવાની પ્રેરણા પણ મળે છે.
કે માટે સહાનુભૂતિ જાગે છે.
અને કદાચ એટલે જ આ લગભગ 100 વર્ષ જૂની નવલકથા આજે પણ એટલી પ્રસ્તુત લાગે છે. આજની આપણી જટિલ સિસ્ટમો, સરકાર, કંપનીઓ, ટેકનોલોજી, એમાં ક્યાંક આપણે પણ કે જેવું નથી અનુભવતા?
બિલકુલ. એ અર્થમાં કિલ્લો ખાલી વાર્તા નથી, પણ આધુનિક જીવન પર એક ટિપ્પણી છે.
એ આપણને સવાલ પૂછે છે, શું સત્તા હંમેશા આવી જ હોય છે? આવી સિસ્ટમમાં માણસ પોતાની ગરિમા, પોતાનો અર્થ કેવી રીતે જાળવી શકે?
શું વિરોધ કરવો શક્ય છે, કે પછી બધું સ્વીકારી લેવું પડે? આ પ્રશ્નો કાફકા આપણી સામે મૂકી જાય છે.
ખરેખર કાફકાનો કિલ્લો આપણને સત્તાની એ અમૂર્ત, અગમ્ય અને ઘણીવાર અતાર્કિક લાગતી પ્રકૃતિ પર ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે, અને સાથે જ માનવીય અસ્તિત્વમાં અર્થ, સ્વીકૃતિ અને જોડાણ માટેની એ નિરંતર અને ક્યારેક કરુણ રીતે નિષ્ફળ જતી શોધનું એક બહુ જ શક્તિશાળી ચિત્રણ રજૂ કરે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.